जय जिनेन्द्र। समय सारजी परमागम एमा आश्रवधिकार 123 नंबर ना श्लोक में आप पहुंचा छे। हवे तो पूरो थवा आवे छे अधिकार। एमा छेल्ले आखी सेनाथी वात उपाड़ी छे, शुद्ध नई नी महिमा करी नाखी वात ले दी के शुद्ध नई क्यारे पण छोड़वा योग्य ए नथी। એ વાત કરતા પહેલું જ આખી વાત સેનાથી લીધી, શરૂઆત સેનાથી કરી કે એ બે વિશેષણ આપ્યા। ક્યાં બે વિશેષણ આપ્યા? ધીર અને ઉદાર। એ કોના આપ્યા? અનાદિ નિધન આત્મ તત્વના આપ્યા। અને એમાં જે સ્થિરતા કરે છે એવું શુદ્ધ નહીં, સ્થિરતા વધે છે પહેલો તો એનો સ્વીકાર, સ્વીકાર અને પછી સ્થિરતા। સ્વીકારમાં કોણ આવી જાય? દર્શન જ્ઞાન આવી ગયા અને પછી સ્થિરતામાં ચાલી, અને તો શું થાય છે? બધા શબ્દો હોય તો ને, કર્મોને મૂળથી નાશ કરનારા શુદ્ધ નહીં એ સમ્યક દ્રષ્ટિ। અને સમ્યક દ્રષ્ટિ માટે કયું વિશેષણ આપ્યું છે આ કળશમાં? પવિત્ર પુરુષ। એક વિચાર કરે, કોણ આપે છે આવું વિશેષણ? કોણ આપે છે? અમૃતચંદ્રાચાર્ય દેવ ચારિત્રવંત છે અને હજી કહે છે, ઓહો તું ધન્ય છો કે આ પવિત્રતાના માર્ગે। કેટલી પવિત્રતા થઈને બાકી એ તું ગુણ કરી દે, પણ આખી જે સંસારના પરિભ્રમણના અપવિત્ર માર્ગે હતા, દુઃખના આકુળતાના, એમાંથી તું અહીંયા ભલે પહેલું તો પહેલું પગથિયું, એ પણ એ કેવો છે તું? પવિત્ર પુરુષ, એ સમ્યક દ્રષ્ટિએ એ આ ક્યારે પણ શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી। તો હવે એનો પહેલો સ્વીકાર થયો, પછી એનાથી આગળ શું લીધું? શુદ્ધનીમાં સ્થિત જે પુરુષો હવે એમાંથી આગળ પણથી વધે છે, મોક્ષ માર્ગ તરફ આગળ વધે, અને એનાથી શું થાય છે? સ્થિરતા જેમ વધે છે એ ક્યારે કે જ્ઞાનનો ઉપયોગ સ્વભાવમાં ઠરે તો ચારિત્રની વિતરાગતા વધે છે। પહેલો શું છે? શ્રદ્ધા જ્ઞાનમાં શું થાય છે? એનો સ્વીકાર થાય છે, અને એ સ્વીકાર થયા પછી ઉપયોગની સ્થિરતા અને ચારિત્રમાં વિતરાકતાની વૃદ્ધિ આગળ। તો એ બે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોના સમૂહને, આનો અર્થ લીધો છે, ઉપયોગ બહાર જાય છે, હવે એને એવો શું કરે છે? સમેટે। અને અહીંયા ખાલી વાત કોનાથી લીધી છે? જ્ઞાનથી, પણ એવું ન સમજવું જ્ઞાન। હવે બધી જ પ્રણતિઓ સ્વભાવ સન્મુખ વધારે ને વધારે ઢળતી જાય છે, ગુજરાતીમાં એવું આવે ને, એના તરફ શું કરે? એનું સન્મુખ, એનું વલણ, એનું સન્મુખતા, એનું વલણ। અહીંયા તો જ્ઞાનની મુખ્યતાથી વાત કરી, અને આ એક બહુ આશ્ચર્ય છે, આપણને શું થાય છે? જ્ઞાન વધારવા માટે શું કરવું? બહાર જેટલું જશે એટલું જ્ઞાન વધશે ને? અહીંયા કહે છે જ્ઞાન અંદરમાં એવું જશે, સમેટાઈ જશે તો લોકાલોકનું જ્ઞાન, બાકી બહિર્મુખતામાં કોનું જ્ઞાન થશે? બહારનું કે અંદરનું? બહારનું તો થશે, બહારમાં એકાંત બહિર્મુખતામાં આત્માનું તો નહીં, બહારનું પણ યથાર્થપણે નહીં થાય તમને। અને એનાથી એક વાતની શું સિદ્ધિ થાય છે? આખો માર્ગ અંતર્મુખતાનો છે, અને ક્યાંક ને ક્યાંક આપણે બહિર્મુખપણામાં કસાયની મંદતા જ્ઞાનના સંશોધન શ્રીમદજી એટલા માટે લખ્યું છે ને, અંતર્મુખ અવલોકતા વિલય થતા, તો એ આખો અંતર્મુખતાનો માર્ગ છે અને એ જ વિધિ છે। તો અહીંયા જે પોતાના જ્ઞાન કિરણોના સમૂહને, એટલે જ્ઞાન જે અંતર સ્વભાવ તરફ ઉપયોગાત્મક વધારે ઠરતું જાય તો બધી પ્રણતિઓનો ઝુકાવ, ઢલણ, વલણ એ તરફ થયા વગર રહેતું નથી। એ સમેટીને હવે નોટ કરે છે જયચંદજી કે કર્મના નિમિત્તે પરમા જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને, કર્મના નિમિત્તે, કર્મના નિમિત્ત તો બધું શું છે? એક કથન પદ્ધતિ છે, એક બે વિચાર વિચારવા જેવું છે, નિમિત્ત સાપેક્ષ કાર્ય હોય કે નિમિત્ત સાપેક્ષ કથન હોય? કેમ? જો એનાથી કાર્ય થતો નથી તો કથન શું કામ કરો છો? શું થાય? જગતના જીવો કોને ઓળખે છે? નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાથી નિમિત્તથી ઓળખે છે, એટલે વાત સેનાથી શરૂ થાય છે? નિમિત્તથી, પણ દેખાડવું છે ઉપાદાનને, કોઈના પણ ઘરને દેખાડવું છે તો અજાણ્યો માણસ છે એને દેખાડે કોણ? એક લેન્ડમાર્ક, શહેર શહેરનો એક મોટો જાણીતો હોય, પણ લઈ જાય છે કે અહીંયા લઈ જવો છે કે ને, એમ અહીંયા વાત નિમિત્ત સાપેક્ષ બતાવવા માટે, અને બીજી રીતે પણ એ કાર્ય થયું ત્યારે નિમિત્તની હાજરી છે એનો કોઈ નિષેધ નથી. ઘણાને આ છે ને પહેલો જ પ્રશ્ન થાય છે, તમારામાં તો કાંઈ વ્રત તપ સંયમ ને કાંઈ કસાઈનો વાત ન હોય, કારણ કે ગુરુદેવ તો પુણ્યનો શું કર્યો છે, નિષેધ કર્યો છે, હે કીધું છે ને. સારી વાત છે, તો ગુરુદેવ તો કોઈ દી કાંઈ ભગવાનના દર્શન કરતા નહીં, ક્યાંય ભક્તિમાં બેસતા નહીં, કાંઈ જાત્રામાં નહોતા, એવું જ હશે ને બધું, નહીં નહીં ભક્તિના શાસ્ત્રો ઉપર ક્યારેય પ્રવચન નહીં આપ્યા હોય, ભક્તામાર ઉપર તો ન જ આપ્યું હોય ને. અરે ભાઈ, એના ઉપર ઋષભ સ્તોત્ર પણ આપ્યું છે, શાંતિનાથ ભગવાનના જે પદ્મનંદીમાં છે, દાન ઉપર અધિકારના પણ આપ્યા. આખું ફરક શું પડે છે, પુણ્યનો નિષેધ છે કે પ્રથમ પુણ્યમાં ધર્મ માનવાનો, પછી તારી ચારિત્રની ઉગ્રતા વધે તો પુણ્ય જે છૂટતું જશે, પણ હજી તો એકત્વ નથી છૂટ્યું ને તું કે પુણ્ય મારે છોડવું છે, એ શક્ય જ નથી બનવા. ઉત્કૃષ્ટ પુણ્ય તો મુનિ દશામાં રહેવાના છે. તો અહીંયા તો આખું જે અહીંયા બહેર નીકળતા એવા પોતાના, એટલે એમાં કર્મના નિમિત્તે, અને બીજું કર્મના નિમિત્તે માં શું લઈ લેવું, કોઈ પણ કર્મના નિમિત્તે બહિર્મુખની પણ હતી, અહીંયા ખાલી જ્ઞાનની મુખ્યતા લીધી, પણ કર્મના નિમિત્તે એ પરમાં જતી, પર તરફ જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને જ્ઞાન સાથે બધી, અને આમાં શું લેવું, શું લેવું, કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓ એટલે શું છે, જ્ઞાનની મુખ્યતા ઉપયોગ એની સાથે કોઈ પણ નથી, પણ એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા એકત્વ નથી, ખાલી અસ્થિરતા એ ગયેલી છે. અહીંયા બે માં શું છે, આપણી પણ બહિર્મુખ વ્યક્તિઓ છે કર્મના નિમિત્તે, અહીંયા જ્ઞાનીની પણ છે, મુનિરાજને પણ હોય છે, ફરક શું પડે છે, એમણે અસ્થિરતાપૂર્વકની છે, અને આપણે કેવું છે, એકત્વ છે, સુખ બુદ્ધિ છે, કર્તૃત્વ બધું ઘણા પ્રકારે, એ રીતે મોટો આખો ફરક પડે છે. અને એ રીતે આના ઉપરથી પણ એક શું છે, અંતે તારે શું કરવું પડશે, સમેટીને અંદરમાં, જેને કહે ને સ્વરૂપે સમાયા એવા, કાયાને વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, સ્વરૂપમાં સમાઈ જવું પડશે. શું છોડીને, શું છોડીને સ્વરૂપમાં સમાઈ જવું છે, હું જ્ઞાયક છું એવા વિકલ્પને પણ છોડીને સ્વરૂપમાં સમાઈ જવાનું. બાકી એ વિકલ્પમાં પણ, અને મુનિરાજમાં કહે 28 મૂળ ગુણના કસાયની મંદતાના શુકલેશાના પરિણામને પણ છોડીને સમાઈ જવું પડશે. આખરું લાગે છે ને, માંડ માંડ અહીંયા સુધી પહોંચતા હોય, અને હવે તમે કહો છો, તો પહેલાં કેવું તું ન જાત ને, આ બહુ જ આખી એક વિચાર, તારી ભૂમિકાનો પહેલો વિચાર કરજે, પણ એ ભૂમિકામાં એ વખતે પણ એને અભિપ્રાયમાં પુરુષાર્થ ચારિત્રનો એવો નથી કે ન જ થાય, પણ છતાં એ વખતે અભિપ્રાયમાં તો એ ભાવ નિરંતર એવો છે કે અંતર્મુક્તા સિવાય બીજો કોઈ સંસાર દુઃખથી છૂટવાનો ઉપાય એ નથી. તો કર્મના નિમિત્તે પરમાં જતી, એટલે અસ્થિરતા રૂપે પર સન્મુક્તામાં જતી એ જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને, વિશેષ વ્યક્તિ એટલે પ્રગટતાઓને પરિણામને, હવે શું છે, કેટલા કાળમાં, અલ્પકાળમાં, અલ્પકાળ એટલે શું, થોડો કેટલો કેટલો, 4 સમય 5 સમય, અસંખ સમય, એ નાનો કે મોટો, ઘણો કહેવાય અસંખ. મહાવીર ભગવાનના જોઈએ ભવમાં તો એમને સમ્યક દર્શન પ્રગટ થયું, પછી એક ધારાએ કેટલા વખત રહ્યું, 10 ભાવ, તો નાનો કહેવાય કે મોટો કહેવાય, ઘણો મોટો કહેવાય. અરે દેવ પર્યાયના તો કેટલા મોટા આયુષ હતા બધા, અરે ભાઈ હવે અલ્પકાળ જ રહ્યો છે, અને એ રીતે વિચારવા જેવું છે, શ્રદ્ધાનું સમ્યકપણામાં અનંત કાળ ગયો છે અને હજી થયું નથી. અને જ્યારે ચારિત્રનો પુરુષાર્થ કેવો છે, તો અઘરો કયો, શ્રદ્ધાનો પુરુષાર્થ કે ચારિત્ર, ચારિત્રનો છે, શું વન જંગલમાં એકલા રહેવું, ખાવા પીવાનું કાંઈ નક્કી હોય કે નહીં મુનિરાજને, તો કેટલું બધું મુશ્કેલ એને કહેતા, અહીંયા તો અહીંયા ઘરે હોય તો અમારે તો નિશ્ચિત ખરું, દરરોજ સવાર સાંજ જેટલી વાર જોઈએ એટલું મળી રહે, એક અનાદિથી નથી કર્યું એટલે તને અઘરું કે કહીએ, બાકી સ્વરૂપનું જ કાર્ય છે તો એ સહેલું. અને બાકી તો ચારિત્રની એ અપેક્ષા એટલે એ પણ એક ઉગ્ર પુરસ્કાર છે. સમ્યક દર્શન પણ અનાદિથી નથી તો એટલે એ પણ એક ઉગ્ર છે, બાકી તો ચારિત્રમાં પણ. તો એ કેવું છે, એ પણ અનંતકાળની અપેક્ષા. અસંખ્ય સમય કેવો છે, એક બહુ અલ્પકાળ. તો અલ્પકાળમાં સમેટીને આવું કેમ અલ્પકાળ હવે લાગ્યો? મિથ્યાત્મને ટાળવામાં અનંતકાળ, અને હવે કેમ અલ્પકાળ? માર્ગ હાથમાં આવી ગયો છે, માર્ગ ગોતા ગોતા આટલો કાળ ગયો, પણ હવે જો માર્ગ મળી ગયો, જેમ સુખનું સ્થાન મળી ગયું. સુખ નહોતું ખબર, પણ સ્થાન મળ્યા પછી કાઢવામાં અનંતકાળ છે ને જશે. તો એ અલ્પકાળમાં સમેટીને હવે એનું ફળ શું આવે છે કે પૂર્ણ જ્ઞાન ઘનના પુંજરૂપ એક અચળ શાંત તેજને. એનો અર્થ તેજ પુંજને છે ને, બે તેજ વચ્ચે કેવું હાચિલ એટલે નથી લખ્યું એમાં કે ભાઈ હાઈપન એ દેખાડે છે, એ દેખાડેનો અર્થાત એટલે કે. તો જો વિશેષણ આપ્યા પોતાના નાયક ભગવાન આત્માને, અને આ હવે કેવું છે, અહીંયા પૂર્ણતાની વાત કરી. પહેલું તો સમ્યક દર્શન થઈ ગયું હતું, હવે ચારિત્રની પણ પૂર્ણતા થઈ કે પૂર્ણ જ્ઞાન ઘનના પૂંજરૂપ. પૂંજ દળ, ઢગલો એટલે એકાકારપણે. ઢગલો બરોબર છે, પૂંજ છે, પણ એ કેવો છે? એકાકાર. જ્ઞાન ઘનના પૂંજરૂપ. ઘન તો કોણ કહેવાય? વજ્ર કેવો એ ઘન કહેવાય ને, જેને આપણે શું કરીએ, આરપાર આરપાર આપણે એને પેનિટ્રેટ ના કરી શકીએ. આ તો આત્મા તો કેવો છે સાહેબ? અરૂપી છે. કોઈ પણ એમાંથી, કોઈ પણ અરૂપીને તો શું પેનિટ્રેટ બહુ ઇઝીલી થાય ને? આ હવા છે, હવા પણ દેખાય ત્યારે તો કરી લેશું ને. અહીંયા હવાને કેમ આપણે ભેદી શકીએ છીએ, એમાં આત્મા તો અરૂપી છે. એને તો ભેદવામાં શું, ઘન તો ઘન તો સોલિડ વસ્તુ પૂતગલની હોય ને, એને કહેવાય છે. અરે પૂતગલ એ સોલિડ છે, એ ઘન જ નથી, એ તો સ્કંદ છે. આ તો એક વસ્તુનું અખંડપણાનું છે, એના પ્રદેશોને કોઈ ભેદી શકે કે એવું એને એવું અખંડ છે. ઓલું આપણને જે ઘન લાગે છે તો શું છે? સ્કંદ છે. હમણાં એનાથી પૂતગલ પરમાણુ છૂટાઈ પડી શકે છે. તો અહીંયા એ પૂર્ણ જ્ઞાનગણના પુંજરૂપ એક અચળ, એક અચળ. આ ખાસ શબ્દ બહુ જ કેમ આવતો વારે ઘડી? એક અનેકમાં ખંડખંડ તો થશે, તારા જ્ઞાન ખંડ થઈ જશે, અને જ્ઞાન ખંડમાં તને પાછા વિકલ્પોની ઉત્પત્તિ થશે. અને એના માટે એક સરસ નાસિતાજે લખ્યું છે ને કલશ ઉપરથી, એક દેખીએ જાણીએ રમી રહે એકઠો, સમલ વિમલ ન વિચારીએ એહી સિદ્ધિ. આખું એક સાથે શુદ્ધ અને શુદ્ધ સાથે એક, તે બે અવિનાભાવી. કે એક રૂપતામાં પછી બીજા વિકલ્પ શું કરવા? ક્યાંય પણ આપણે લેવાય ગયા ને ભાઈ આ એક જ વસ્તુ છે, આ એક જ વૈદો થાય, તો પછી શું કરશું આપણે? એકપણામાં વિકલ્પો પછી નથી રહેતા. કોક તૃષ્ણા કરીને અમને તો અનેક જોઈએ તે તારી વાત છે, બાકી જો તને જરૂરિયાત લાગી હોય ને એક જ પીસ હોય તો શું કરશો આપ? ના ના તું ભાઈ હવે તું બીજો લાવી લે ગમે નહીં, આ એક જ છે લા. એમ અહીંયા એકપણામાં, એકપણામાં અનેકપણા, અને એ જ તો શરૂઆત સમયસારની જરૂર છે કે એક જ્ઞા એક ભાવ. ક્યાં સુધીના ભેદ છોડવાની છઠ્ઠી કથમ કરી? પ્રમત અપ્રમતના પણ છોડી દે, અને એક રૂપતામાં. તો અહીંયા એક અને અચળ, અચળ આ જે પૂર્ણતા થઈ, હવે શું થયું? પણતી તો અચળ થઈ ગઈ છે, ઉપયોગ પણ હવે કેવો છે? અચળ. કારણ કે એનો વિષય કેવો મેળો છે? અચળ તત્વ કે જેમાં કાંઈ એમાં પુણ્ય પર્યાય આવે ને જાય ને એવું તો બને છે ને, કે પર્યાય ક્યાંથી આવે છે? દ્રવમાંથી આવે, જ્યાંથી એમ નહીં દ્રવમાંથી આવે છે, પાછી જાય છે ક્યાં? દ્રવમાં જાય છે. એટલે તો બધું વાઇબ્રેશન તો થાય ને પર્યાય બહાર આવે ત્યારે, આમ જેમ પાણીમાંથી કોઈ આમ બહાર આવે તો પાણી કેવું થઈ જાય? વાઇબ્રેટ થઈ જાય છે ને. અને કોઈ અંદરમાં જાય તો અરે ભાઈ તું એવા સ્થૂળ સ્કંદના દ્રષ્ટાંત આપી નહીં, અને આ જે દ્રષ્ટિનો વિષય છે એમાં પર્યાય જાય આવે એવો વિષય જ નથી. એ તો આખો એક પ્રમાણના વિષયભૂતમાં આખી વાત આવતો હોય કે દ્રવ્યનું પરિણમન છે, દ્રવ્ય પાછી એમાં જાય છે. અહીંયા તો એક દ્રષ્ટિ, એક અચળ તત્વને, અને અચળ તત્વ જો દ્રષ્ટિનો વિષય ન બને તો ઉપયોગની સ્થિરતા છે નહીં બનશે. કોઈ પણ વૃદ્ધિ કરવા માટે શું જોશે? ગુણસ્થાનમાં ને એમાં આગળ વૃદ્ધિ કરવા માટે શું જશે? સ્થિરતા. ઉપયોગની સ્થિરતા જ થશે, ને તે કાંઈ થવાનું. તો એનો વિષય પણ કેવો જોશે તારે? સ્થિર, અચળ, અટલ. એવો અહીંયા એક અચળ શાંત તેજ ને શાંત. શાંત તો આપણે હોય છે ને અત્યારના, પીસફુલ છે ને, કાંઈ અવાજ નથી આવતો બહારનો. સોનગઢમાં તો સાવ શાંતિ, ટ્રાફિકનો નહીં કાંઈ નહીં, આમ ખબર ન પડે કે નહીં. એ તો સારું, એ તો વિકલ્પ તો સારા એવા કરવા જ જોઈએ, ન કરતા હોય તો કરવા
જોઈએ.
અરે એને બહારનું લાગે છે, આચાર્ય કે આ વિકલ્પનો કોલાલ. આ તો એક આશ્ચર્ય લાગે આપણને. ઓલો તો બહારનો કદાચ કોલાલ ગમતો પણ હોય, જ્યાં કંઈક ગમવાનો આનંદનો હોય અને એમાં બધી વાત થાય તો મજા પણ આવતી. અહીંયા તો કે છે એની વાત તો છોડી દો, વિકલ્પનો પણ એક કોલાહલ જ્યાં નથી. એવું કહે છે શાંત તેજ ને. જ્ઞાન આવ્યો ને તો જ્ઞાન સાથે તેજ લીધું, પ્રકાશ લીધું. આવો આત્મા, આત્માનો તેજ કેવું હશે? આમ પીળા જેમ સનરાઈઝ થાય ને ત્યારે પહેલાં કેવું હોય? રેડિશ હોય, રેડિશમાંથી યલોઈશ થતો જાય ને યલોઈશ પછી એકદમ વ્હાઈટ થઈ જાય ને, આમ ઓરેન્જ વ્હાઈટ. એમ આત્માનું તેજ કેવું છે? પેલા બહુ અજ્ઞાન દશા હોય તો બ્લેકિશ હોય, પછી પછી તો સીધ થાય એટલે પ્યોર વ્હાઈટ થાય, પછી ધીરે ધીરે શું થાય? બ્રાઉન ને એવું બધું આવે ને
નહીં.
અહીંયા તો તેજ લખ્યું છે, તેજ નો તો કલર હોય ને. જીવનમાં આ એક બધો પ્રકારે ઉપમા કોની આપશે? શેની આપશે? પૂતગલની તો સાચી, શેની આપશે? જેનાથી તું પરિચય છો એને. પણ એનાથી તને લઈ જવો છે ક્યાં? અપરિચિત તત્વ સુધી, ગમ્યથી અગમ્ય સ્વરૂપ તરફ લઈ જતા હોય છે. એ સંયોગનું દ્રષ્ટાંત આપીને સ્વભાવ તરફ લઈ જતા હોય છે, ઇન્દ્રિયના વિષયનું આપીને અતિન્દ્રિય તરફ લઈ જતા હોય છે. તો એ શાંત તેજને એટલે કે તેજ પુંજને એ દેખે છે. કોણ દેખે છે? કોણ દેખે છે? સમ્યક દ્રષ્ટિ પુરુષો છે કે જેને સુદનય પ્રગટ થઈ છે. હવે ચારિત્રના પુરુષાર્થમાં જ્ઞાનની બધી બહિર્મુખ થતી વૃત્તિઓને એ હવે અંતર સન્મુખ એ આ સમેટે છે, આત્મા તરફ કરે છે, તો એ પોતાને એ શ્રેણી માંડીને કેવળ જ્ઞાનને સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. તે જ પુણ્યને દેખે છે અર્થાત અનુભવે છે. પશ્યંતી એટલે આમાં જયચંદજી દેખે છે એટલે કયો શબ્દ લીધો? પશ્યંતી એટલે દેખે છે, એનો અર્થ બીજો અર્થ શું લીધો? એમ અનુભવે છે કેમ લીધો? અરે ભાઈ કોઈ દેખે છે લઈને અહીંયા સામાન્ય અવલોકન કે દર્શન ગણ એની વાત ના લીધી, કારણ કે અહીંયા તો આત્માને દેખે છે કે એટલે એમાં ઉપયોગ સ્થિર થઈને દેખે અનુભવે છે એ માટેની મુખ્યતા. અહીંયા દેખે એટલે સામાન્ય અવલોકન ને એવું નથી, એને જાણે છે એમાં સ્થિર લે લીન રહે છે એને જ અનુભવ. હા પશ્યંતી દેખે છે, પશ્યંતી એટલે આમ દેખે છે, આમ સામાન્ય અર્થ લઈએ ને. આપણે પણ ગણીએ હું એને દેખું છું, પણ એને આ દેખવામાં એક જોવાપણાનો જ ભાવ હતો. શબ્દો પ્રયોગ મેં ભગવાનના દર્શન કર્યા એ કયું જ હશે? ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન? ભગવાનના દર્શન કર્યા એ ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન? દર્શન તો કર્યા તો દર્શન જ આવવું જોઈએ ને. અરે ભાઈ ભગવાન એવો ભેદ પડ્યો તો ત્યાં દર્શન જ. એક શબ્દ પ્રયોગ એવા બધા હોતા હોય છે. તો આ રીતે આપણને શુદ્ધ નયનું આખી શરૂઆત લઈને ક્યાં સુધી લઈ લીધી? પૂર્ણતા સુધી. એનો અર્થ શું છે? જીવનમાં બે રીતે એ આપણને બે વસ્તુ બહુ જ નક્કી થવી જોઈએ, શુદ્ધ નય અને શુદ્ધનયનો વિષય. શું છે શુદ્ધનય? શું છે અને શુદ્ધનયનો વિષય? અને આ એનું હવે ફળ બતાવીને આખી પૂર્ણતાની વાત કરી છે. એનો ભાવાર્થ લઈએ, ઉપયોગ એટલે જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાન ઉપયોગમાં ત્રણેય રીતે લાગુ પડે છે ને, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ અને ચારિત્રના ઉપયોગ. એમાં અહીંયા જે ઉપયોગની સ્થિરતા છે એમાં જ્ઞાનનો લેશો તો જ્ઞાન અને એની સાથે ચારિત્રની પણ અતિની સ્થિરતા છે. અથવા તમે શુભોપયોગ, અશુભ ઉપયોગ અને એ રીતે શુદ્ધોપયોગ, તો એમાં ચારિત્ર નહીં પણ તો એ પણ રીતે ચારિત્ર, એની સ્થિરતા જ્ઞાનની નહીં, ચારિ જ્ઞાનની સ્થિરતા એ જ્ઞાનની સ્થિરતા છે. એને ચારિત્ર તો ચારિત્ર ગુણમાં લાગુ પડે, બાકી તમે એને સ્થિરતાને કહો પણ એનું મુખ્યતા એનું શું કહેવાય, જ્ઞાનની પોતાની સ્થિરતા. પણ ચારિત્ર પણ એ તો સ્થિરતા છે, એ અપેક્ષા જ્ઞાન જાણું છે એટલે ચારિત્રનું સાથે છે, પણ જ્ઞાન એ ચારિત્રનું રૂપ છે. એમાં જ્ઞાન એમાં જે પોતે પોતામાં સ્થિર થાય છે, સ્થિરતા એ ચારિત્ર છે, પણ સાથે સાથે બધા જ ગુણોનું એમાં એકબીજાનું રૂપ છે. જેમ કે ને જ્ઞાનનું બળ છે તો એ તો વીર્ય આવે, પાસે એકબીજા સાથે છે તો એકબીજા સાથે મેળવીને કામ હોય છે. એક્સક્લુઝિવલી જ્ઞાનનું કામ જાણવું છે ખાલી, પછી બીજા સાથે જ્ઞાનમાં પણ જ્ઞાન કેવું હોય, નિશ્ચિતપણાનું હોય કે ડામાડોળ હોય, તો એ નિશ્ચિતતા જે છે, નિસંગપણું છે, એ તો શ્રદ્ધામાં જ હતો, જ્ઞાનમાં પણ સાથે છે. એ પ્રકારે દરેકનો પોતાનો
જ્ઞાન તો બંને બાજુનું હોય, જ્યારે અજ્ઞાની કરે તો એ જે જ્ઞાન છે,
જ્ઞાન તો નિરંતર જ રહેવાનું, સમ્યક હો કે મિથ્યા હો, ઓછું કે વધારે, જ્ઞાન તો નિરંતર. એમ તો દરેક ગુણની પ્રણતી તો છે, કાં તો સમ્યક રૂપે અને કાં તો મિથ્યા રૂપે, એટલે એ રીતે વિચારે કે તો જ્ઞાન છે તો અસ્તિત્વનું રૂપ આવ્યું, જ્ઞાન છે એ પલટા કરે છે તો દ્રવ્યત્વનું પણ આવે છે, જ્ઞાન જ્ઞાનમાં જણાય છે તો જ્ઞેયત્વ પણ એનું, એટલે એ રીતે બધાના સામાન્ય ગુણો તો એપ્લાય કરવા બહુ ઇઝી છે, પછી આ રીતે વિશેષ ગુણોને એકબીજાનું કરવું. ભાવાર્થ શુદ્ધ નહીં, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી, આવી ગયું નિજરાધિકારમાં, મતિ શ્રુત અવધિ મન કેવળ એ એક જ કરે આ જ્ઞાન પદ પર. તો ફરીથી જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરીને એનો અર્થ શું આવ્યો, અરે જ્ઞાનની પર્યાયના વિશેષોને ગૌણ કરવાની વાત છે ને, અને અહીંયા તો પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ કરીને બેઠા છીએ, વિષયોમાં પણ એ રીતે એના મુખ્ય ગુણને ગૌણ કરી છે જ નહીં, ઈષ્ટનિષ્ઠ છે જ નહીં, અનુકૂળ પ્રતિકૂળ છે જ નહીં, એવું પડતી નથી. આ ત્યાં તો ક્યાં સુધી પહોંચવાનું છે, જ્ઞાનના સમસ્ત વિશેષોને. મને અત્યારના અનુભવના કાળે શું ખ્યાલ આવતો હશે, મને મતિશ્રુત જ્ઞાન છે કે અવધિ જ્ઞાન, શું ખ્યાલમાં આવે, ક્યાંક ખ્યાલ તો આવે કે નહીં, આપણે જ્ઞાન કયું જ્ઞાન, અરે એવા એકાકાર અભેદ તરફ ઉપયોગ ગયો છે. ભલે પોતે છે શ્રુત જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન, પણ ભાવશ્રુત જ્ઞાનમાં ભાવશ્રુત જ્ઞાનની અધિકતા નથી, એના વિષયની એ અધિકતા છે, એ આખો બળ કરવાનો. પોતે પર્યાય પોતે પોતાના અસ્તિત્વને ગૌણ કરીને ત્રિકાળી દ્રવ્યના અસ્તિત્વને મુખ્ય ગૌણ કરે તો તે પર્યાયનું નામ સાધક પર્યાય છે, મોક્ષ માર્ગની પર્યાય. તો એ શુદ્ધ નહીં, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ, સમસ્ત પછી કેટલું ખુલ્લું છે ને શું નથી ખુલ્લું ને, પછી જ્ઞાનોના ભેદ હોય છે કે નહીં બધાના, મતિ જ્ઞાનના ભેદ શુદ્ધ જ્ઞાનના પણ આવે છે, ઉપલબ્ધિ ભાવના બીજા 12 ભેદ ને આવે છે, અવધિ જ્ઞાનના પણ દેશ અવધિ, પરમ અવધિ, સકલ અવધિ, રુજુ મન પર્યજ્ઞ, રુજુ નહીં રુજુ રુજુ મન પરિજ્ઞાન એવું છે ને, બીજું રુજુ સૂત્ર નહીં બીજું છે, એ તો એ વ્યવહારના ભેદમાં છે, વિપુલ મતિ રુજુ મતિ એવી રીતે. તો એ રીતે દરેકના અને કેવળ જ્ઞાનના પણ બે ભેદ છે, ક્યાં છે કેવળ જ્ઞાનના બે ભેદ, ભેદ તો હોય કે ને બધાના છે, તો કેવળ જ્ઞાન શું કામ બાકી રહ્યું, નહીં પેલા મતિ જ્ઞાનના ભેદ હોય, શુદ્ધ જ્ઞાનના હોય, અવધિમાં તો પછી કેવળ જ્ઞાનના ભેદ હોય ને, પૂર્ણમાં ન હોય ભેદ, જ્યાં અધૂરા છે ત્યાં વિપરીતતા છે ત્યાં ભેદ છે, પૂર્ણ થયા પછી પણ એવું નહીં કેવળીનું કેવળ જ્ઞાન અને સિદ્ધ ભગવાનનું કેવળ જ્ઞાન, બેમાં કાંઈ ફરક? બેમાં બેન આર્યન ભગવાનનું અને સિદ્ધ ભગવાનનું ફરક નહીં? કેમ નહીં? અહીંયા તો બે છે ને, આપણે બે તો લીધા ને, જેમ પરમાત્માના બે ભેદ લીધા ને, સકલ પરમાત્મા ને નિખલ પરમાત્મા. પરમાત્માની વાત કરી, સકલ ને નિખલ પરમાત્મા હોય કે ન? અરિયંત નું કેવળ જ્ઞાન અને સિદ્ધ ભગવાન નું કેવળ જ્ઞાન. અરે ભાઈ, એક સાઈ જ્ઞાન થઈ ગયા પછી એને હવે શું ભેદ પાડે છે? એને ભેદ પાડનારા એવા નિમિત્તનો યોગ નથી. એટલા માટે કર્મના નિમિત્તે, કે એમાં જે ભેદ પડતા હતા એ કોના નિમિત્તે પડતા હતા? નિમિત્રો છે તો પોતાની, પણ છતાં નિમિત્ત એ નિમિત્ત રૂપે નથી તો નૈમિતિકમાં એવી અનુરૂપ એવી દશા પણ એ નથી. બે સરખું છે પણ આમ ફરક નહીં. ચાલો, પહેલી સમયનું કેવળ જ્ઞાન અને બીજા સમયનું કેવળ જ્ઞાન ફરક નહીં? નહીં પાકો. હા તો બીજ, આજે આજે કેવળી ભગવાન શું જાણે, આજ કેવો રવિવાર છે, આવતીકાલે કયો છે? સોમવાર. હવે આવતીકાલ આવશે તો શું જાણશે? સોમવાર. અરે એક સાથે નહીં, સોમવાર આજે છે અને રવિવાર તો ગઈકાલે હતો, તો ફરક પડ્યો કે ન પડ્યો? ફરક પડ્યો કે નહીં? થોડા વખત પહેલાં આર્યન ભગવાન એમને ભલે જ્યારથી કેવળ જ્ઞાનથી ત્યારે જાણ્યું, પણ પહેલાં શું જાણતા હતા? કે ઘરે બેઠા. અત્યારના કેવા જાણે છે સ્વાધ્યાયમાં? તો ફરક છે કે નહીં? નહીં નહીં, ઉત્પત જાણે છે, પણ પહેલાં આપણે શું જોતા હતા? કેવળી ભગવાન શું જોતા હતા? કે વર્તમાનમાં અહીંયા, વર્તમાનમાં એ ભાઈ ક્યાં છે શું જાણતા હતા? ફરી ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે નહીં? બરોબર. એટલે કાંઈ ફરક નતા પડતા કે આજ સોમવાર છે કે રવિવાર છે, કાંઈ ખબર નથી ભાઈ. અમારે તો એક પણ ખાલી જાણી લઈએ. હા તો આજે, આજે રવિવાર છે, આવતીકાલે સોમવાર છે, અને આવતીકાલે આજે સોમવાર છે, રવિવાર ગઈકાલે ગયો, એટલે ફરક પડશે ને? જ્ઞાનમાં જ ફરક પડ્યો. જેને આજે આજ જાણતા તેને હવે ગઈકાલ જાણે છે, તો ફરક તો પડ્યો ને? અરે ભાઈ, એના વિષયમાં ક્યાં ફરક પડ્યો? જે ત્રણ કાળ થયો એ જ હતા. હવે વિષયમાં ફેરફાર થાય તો એ પ્રમાણે જો ન જાણે તો પછી ખોટું પડે. એનો જે વિષય જે હતો ને આખો, એ તો કેવું છે? એ તો સરખો રહ્યો કે નહીં? ત્રણ કાળ ત્રણ લોક દરેક પદાર્થના દ્રવ્ય ગુણ પર્યાય થઈ, એ તો સમાનપણે રહ્યો એમાં. અને એનું પરિણમન બદલે છે તો જ્ઞાનમાં પણ એ પ્રકારે જાણે છે, તો એ રીતે કાંઈ એ નથી. એનો વિષય ઓછો વધતો નથી થતો, કે કાળ બદલે છે એટલે કાંઈ ફરક એમાં પડતો એ નથી. તો અહીંયા તો જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા, હવે અહીંયા એક જો જુદું પાડ્યું, અમૃતચંદ્રાચાર્ય તો બે જુદા ભાવ નહોતા પાડ્યા. ક્યાં બે જુદા નહોતા પાડ્યા? એમાં તો ખાલી પોતાના જ્ઞાન કિરણોનો સમૂહ લીધો હતો જ્ઞાનની. અહીંયા હવે જયચંદજી બે જુદા પાડે, પછી પર નિમિત્તિ થતા સમસ્ત ભાવોને અહીંયા મુખ્યતા કોને લીધી? એટલે એમાં મુખ્ય રાગાદિને એ ભાવ એના નિમિત્તે. ઓલામાં નાના વણીના ક્ષોભસમથી ને એ વાત તો લાગુ પડી શકે, પણ ન્યા મુખ્યતા શેની લીધી છે? સમસ્ત જ્ઞાનના પોતાના ઉપાદાનથી લઈ, અને અહીંયા હવે શેની છે? નિમિત્તથી લીધું, કારણ કે પોતે બ્રેકેટમાં લખ્યું ને કર્મના નિમિત્તે. પણ અહીંયા જ્ઞાનની વાત લીધી, હવે સાથે સાથે બીજા બધાની પણ ગુણોની પ્રણાલી, કે પર નિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરીને. ફરીથી, પરના નિમિત્તથી થતા સમસ્ત ભાવ ઇઝ ઇક્વલ ટુ ભાવ કર્મ વિકલ્પ. વિકલ્પ તો એ ચારિત્રમાં આવશે, સાથે બધાનો લઈ લો. પર નિમિત્તથી થતા સમસ્ત ભાવ ખાલી વિકારી જ લેવા? સાયોપસમિક ભાવ, ઔપસમિક ભાવ, ખાલી ઔદયિક ભાવ નહીં, કોઈ પણ કે નથી. કારણ કે કોઈ પણ ભેદને ગૌણ કરવાનું છે ને અહીંયા તો, ઉપયોગની સ્થિરતા માટેનો. એ કોઈની પણ સાપેક્ષતા નહીં રહે, ઔદયિક આદિ કોઈ પણ ભાવોની સાપેક્ષતાથી નહીં આવે. અને એવા ભેદોને કે પર નિમિત્તથી તથા સમસ્ત ભાવોને ગૌણ કરીને, પર નિમિત્ત અને સમસ્ત ભાવ એટલે જીવના ઉપાદાનના. તો એ પહેલું લઈ જ્ઞાનના સમસ્ત વિજ્ઞાનની મુખ્યતા વાત, હવે આ બધામાં એપ્લાય થઈ શકે એવું છે. અને એ રીતે પર નિમિત્તથી જ્ઞાનમાં પણ ને બીજામાં એ પરનિમિત્તિ તથા સમસ્ત ભાવોને, અને શબ્દ શું આપણે ગૌણ કરી નહીં, અભાવ કર નહીં, કેમ નહીં ભાઈ? જે સસોને ગૌણ કરીને નહીં, કેમ અભાવ કેમ
નહીં?
અહીંયા એક વાત કરવી છે કે હજી સાધક દશા છે, હજી ચારિત્ર કરીને પૂર્ણતા બાકી છે, તો એ હજી છે પણ એ તરફનો ઉપયોગ લક્ષ્ય નથી. સીધા દશા થઈ ગઈ પછી ક્ષાયિક ભાવ સેવાય નથી, કાંઈ જુદી વાત છે. પણ અહીંયા તો બીજા ભાવો હજી છે, હજી ઔદ્યોગિક ભાવ ક્યાં સુધી રહી શકે છે? 14માં સુધી રહેશે, અસિદ્ધત્વનો ભાવ રહે. ક્ષાયિક સ્વામી ક્યાં સુધી રહી શકશે? 12માં સુધી? ના, એટલે 12માં એટલે કેવળ જ્ઞાન ના થાય, પણ અઘાથી તો રહે છે ને 13-14 ગુણસ્થાને, તો ત્યારે તો ક્ષાયોપમ ભાવ રહે ને. અઘાથી કર્મ રહે છે કે નહીં 13-14 ગુણસ્થાને? આ તો ક્ષોપસમ ભાવ ન રહે. કેમ, એમાં શું મૂંઝાવાનું છે? અઘાતી કર્મ રહે છે કે એમાં જો થોડા સંયોગ છે તો ઈક્ષોપસમ છે, ઘણા હોય તો વધે નહીં. ક્ષોપસમ એટલે ઓછા, અધૂરા, જ્ઞાન અધૂરું છે તેને ક્ષોપસમ ભાવ કહીએ છીએ. અરે ભાઈ, એ બહુ સિમ્પલ છે. અઘાતી કર્મ કાતો હોય ને કાતો ન હોય, એટલે કાં ઔદયિક ભાવ ને કાતો બે જ. એમાં વચ્ચેની આ તો પ્રણતિની તારતમ્યતાની વાત એ સંગે. ચલો, તો અહીંયા તો એ ભાવને, અને ગૌણ શબ્દ બહુ જ જૈન દર્શનનો બહુ સરસ છે કે એ હોવા છતાં એવું નથી, બ્રહ્મ સત ને જગત મિથ્યા કાંઈ એવું નથી, એ છે અને છે છતાં એનું લક્ષ નથી. અને એ આખી સિસ્ટમ છે કે છે એને દૂર કરવા જ કે એનું લક્ષ છોડવું છે, અને તું લક્ષ છોડીશ તો પછી એનો એક ક્ષેત્ર આવે, સંયોગ ક્રમે કરીને છૂટી જશે. આખી વિધિ શું છે? ઓલા તો સારું, આપણે જગતને માનવું જ નહીં, બ્રહ્મ જ માની લેવું, અદ્વૈત જ માની લેવું, એટલા કાંઈ બીજી માથાકૂટ નહીં. અહીંયા કે ના, એના જગત જગતના સ્થાને છે, તો શું કરવું છે? જગત બદલાવવું છે કે જગત તરફનું લક્ષ બદલાવવાનું? તો ભલે રહ્યા, તો લક્ષ છોડી દે. આવું કરીએ કે ને, કેમ બધા ઊભા હોય અને જે ભાઈ ગમતા હોય એ તરફ ઉપયોગ મૂકીને વાત કરીએ. બીજા બધા પડ્યા રે, બજારમાં લેવા જાય છે, આઈટમ તો ઘણી પડી હોય, એમાંથી જે ગમે એ સિલેક્ટ કરે. તો મુખ્ય ગુણ શૈલી તો જીવનમાં નિરંતર કરીએ, તો એ અહીંયા કહે છે કે રહ્યા, અને તું એને ગૌણ કરીને જો સ્વભાવની મુખ્યતામાં ગયો તો ક્રમે કરીને વિશેષ ભાવો પર્યાયના છૂટશે અને બાહ્યના સંયોગોને એક ક્ષેત્ર આવગા પણ સંબંધ છૂટશે. તો એ ભાવોને ગૌણ કરીને હવે અસ્થિમાં શું છે? તો હવે કોણ આવે છે અંદરમાં? આત્માને કેવો? શુદ્ધ નિત્ય અભેદરૂપ. ચલો, આટલા તો શબ્દ લઈએ, પછી એક ચૈતન્યમાં તો પછી છે. શુદ્ધની એક વ્યાખ્યા શું છે? શુદ્ધ એટલે નિરપેક્ષ પણ થઈ શકે, હજી એક એક એટલે શુદ્ધ ટોટલમાં જે શું કહે, શુદ્ધનો અર્થ હા મોક્ષમાં પ્રકાશમાં છઠ્ઠી ગાથામાં જે છે ને, એ જ પરદ્રવ્યના ભાવોથી ભિન્ન ઉપાસનામાં આવતા શુદ્ધ કહેવાય. શુદ્ધનો શું અર્થ? પોતાથી અભેદ અને બીજાથી ભિન્ન, સ્વથી એકત્વ અને બીજા ફરતી, એનું નામ શુદ્ધ છે. આપણે કહે ને કોઈ પેલું દૂધવાળો આવ્યો હોય તો એ દૂધ છે એમાં પ્યોર પાણી નાખ્યું હોય તો એ દૂધ કેવું કહેવાય? શુદ્ધ કહેવાય કે શુદ્ધ? શુદ્ધ પ્યોર પાણી નાખ્યું છે, નહીં ને ભેળ નહીં પણ પ્યોર પાણી નાખ્યું છે. નળનું પાણી નથી નાખ્યું. અચ્છા ચલો, સોનું સોનું હોય એની કરતા વધારે કોસ્ટલી એમાં પ્લેટિનમ નાખે તો સોનું શુદ્ધ કહેવાય કે ન કહેવાય? સોનું પ્લેટિનમ. એક બહુ સિમ્પલ આ નિયમ છે, શુદ્ધ એટલે શું? સ્વથી એકત્વ અને પરથી વિભક્ત, આ એનું નામ શુદ્ધ. અને એ જ ઉપરથી આખી પાંચમી ગાથાથી શેર છે ને, દર્શાવો એક વિભક્ત એ આત્મા. અને ચોથી ગાથામાં એ રીતે એની લિંક આપણને આપી દીધી હતી, એક હિન્ટ આપી દીધી. શું આપ્યું? પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ. ત્રીજી ગાથામાં એટલે કે ત્રીજી ગાથામાં એકત્વ નિશ્ચય કર, એ નાખી લિંક જ લઈને પાંચમી ગાથામાં ખુલ્લું કરી દીધું. હવે કે જગતમાં દરેક પદાર્થ પોતપોતાના એકત્વમાં રહે, એ તો સારી જ વાત, જગતમાં બધે જ સુંદર. અને આવા પરથી જુદા એકત્વની વાત તને મળવી મુશ્કેલ છે. તો પાંચમીમાં કીધી હું તને બતાવી, આ એનું નામ શુદ્ધ છે. સામાન્યપણે આપણે શુદ્ધ એટલે લઈએ છીએ જેવો સ્વભાવ એવી પર્યાય, એ બધી બરાબર છે. આ એક શુદ્ધનો એક આવો વ્યાખ્યા. અને શુદ્ધ સાથે કયો શબ્દ લીધો છે? નિત્ય. કેવળ નામની પર્યાય કેવી છે? એ રીતે શુદ્ધ છે, સિદ્ધ દશા શુદ્ધ છે, પણ કેવી છે? એક સમયની પૂર્તિ છે. અને હું કેવો છું? શુદ્ધ છું અને નિત્ય છું. નિત્ય સદાકાળ અપેક્ષા, અને આ રીતે બે પણ એ રીતે છે. મારામાં કાળ અપેક્ષાના પણ ભેદ નથી. હું ત્રણેય કાળ રહું છું એ પણ એક સમજાવવા માટેનો છે. પણ વર્તમાનમાં જ હું કેવો છું? ત્રિકાળી છું, નિત્ય છું, કે ત્રણ સમય રહીને હું નિત્ય છું? નિત્ય કેને કહેવાય? એક બે સમય રહે તો ત્રણ, આમ કહેવાય ને નિત્ય. પણ આમ એક સમયમાં તો શું કહેવાય? બરોબર ને? એટલે હું બે સમય રહું છું માટે હું નિત્ય છું. અચ્છા, હું ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છું અને ભવિષ્યમાં રહીશ, અને એટલા માટે હું નિત્ય છું કે હું જ વર્તમાનમાં પૂર્ણ. કાળની પણ મારામાં ભેદ નથી, મારા ગુણ ભેદ નહીં, હું તો પર્યાય ભેદ. એટલે આખું એક અભેદ તત્વ સુધી લઈ જવા માટે કેવું છે? એક હું શુદ્ધ છું, હું નિત્ય છું, અને એ રીતે અભેદ રૂપ છું. એટલે અભેદ એટલે આમ શું ભેળસેળ્યું બધું એક થઈ ગયું બધું? નહીં. એટલે વસ્તુ પોતે છે, દ્રવ ક્ષેત્ર કાળભાવમય છે, પણ એ વસ્તુને હવે ભેદથી જોઈશ તો તને વિકલ્પ ઉભો થશે. હવે એને કેવું જોવું છે? અભેદ એટલે આમ ભેળસેળ્યું છે ને એવું બધું નહીં. એ ચાર એના હોવા છતાં પણ અસ્થિના ભેદ દ્રષ્ટિકોના ઉપર લેવી છે, અભેદ ઉપર લેવા જેવી છે. કોઈ પણ બરફી કોને કહેવાય? બરફી કોને? એવું અમને આપણને ખબર, કંદોઈને ખબર ને, જે બનાવતા એને શું હોય? બરફી કોને કહેવાય? માવો હોય, પછી એમાં ગળપણ નાખ્યું હોય, ખાંડ નાખ્યું હોય, મસાલો નાખ્યો હોય, બરાબર ને? તો એ બધા બરફી કહેવાય. તો આપણે ત્રણ ઢગલા કરી દે અને આ માવો મૂકો, પછી આ ખાંડ મૂકો ને એ મસાલો, એક એક એમાંથી બાઈટ લઈ લેવાની, એટલે બરફી ખાધી. તો શું ના, તમે જ વર્ણન કર્યું હમણાં, બરફી કોને કહેવાય? શું ફરક શું પડ્યો? આમ ત્રણ ઢગલા કર્યા હતા અને તમે કહો કે એ બરફી નો કહેતા, એટલે ભેગું તેમ ફરક શું પડ્યો? અભેદપણા ને બરફી કહેવાય. ભલે બરફીમાં એ ત્રણ છે, પણ એ ત્રણ નો ભેદી બરફી નથી. ને આખો આપણે વિવેક કરીએ છીએ કે નહીં, એમ આત્મા છે, એમાં ગુણો છે, એમાં દ્રવ્ય ક્ષેત્ર, એ બધું. પણ એ જ્યારે અનુભવનો કાળ આવે છે ત્યારે ભેદને અને એ અભેદનો સ્વાદ, જ્યાં પછી વિકલ્પ ન હોય પણ શું હોય છે? વેદન. અભેદનો અનુભવ, અનુભવ વેદન, અને ત્યાં વિકલ્પ છૂટી જાય. તો અહીંયા એ નિશુદ્ધ નિત્ય અભેદરૂપ એક ચૈતન્ય માત્ર ગ્રહણ કરે છે. કોણ? કોણ? શુદ્ધ નહીં. કોને? આત્માને. શુદ્ધ નહીં નો આ વિષય બતાવ્યો, જે ચૌદમી ગાથા, ચૌદમી ગાથામાં આપણને આવી ગયો કે શુદ્ધ નહીં આત્માને ગ્રહણ કરે છે. તો કેવો આત્મા? તો કે શુદ્ધ નહીં છે, તો એનો વિષય પણ કેવો હોય? શુદ્ધ. અને શુદ્ધ છે માટે કેવો છે? નિત્ય અભેદ છે. શુદ્ધ છે એ કેવો છે? નિત્ય અભેદ છે. તો શુદ્ધ નિત્ય અભેદ રૂપ એક ચૈતન્ય માત્ર ગ્રહણ કરે છે, જાણે છે, સ્વીકારે છે, અને તેથી પરિણતિ શુદ્ધ નહીંના વિષય સ્વરૂપ ચૈતન્ય માત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર સ્થિર થતી જાય છે. જો આ ગ્રહણમાં પહેલાં કોણ આવી ગયું? શ્રદ્ધા ને જ્ઞાન. હવે કોની વાત આવે છે? એમાં જ હવે ઉપયોગ સ્થિર થાય છે. 17-18માં શું છે? આ જ આત્મા છે કે જેમાં સ્થિર થવાથી સર્વકર્મોથી છૂટી શકાશે છે ને. એ પછી ચારે શ્રદ્ધામાં આવો એક વિશ્વાસ આવે, સ્વીકાર આવે. એમ અહીંયા શુદ્ધ નહીંથી શ્રદ્ધા જ્ઞાન થયું, હવે એમાં શું થતું જાય છે? લીનતા, સ્થિરતા. કારણ કે જે સુખ જોતું હતું એમાંથી જ વેદનો આવવા માંડ્યું, તો હવે એમાં ને એમાં સ્થિરતા વધે છે. તો એ તેથી પરિણતિ. આમ કહીને એ પણ સિદ્ધ કર્યું કે પહેલાં શુદ્ધ નહીં પ્રગટ કરવો પડશે, પછી આગળની વાત કરી દે. અહીંયા તો કાંઈ નહીં ને, અમારે તો શું કરવું? ધ્યાન કરવા માંડી જવું અથવા સામાયિક પ્રતિક્રમણ આલોચના પ્રત્યાખ્યાન એ બધું શું છે ખબર નહીં. જ્ઞાનનું જ્ઞેય બનાવ્યા વગર તો ધ્યાનનું ધ્યેય કેમ બનાવીશ? જે વસ્તુને તું જ્ઞાનનું જ્ઞેય બનાવ્યું, જ્ઞાન શ્રદ્ધા જ્ઞાનમાં વિષય નથી, જેનો હજી તને વિશ્વાસ નથી આવ્યો, જેનું હજી તને કોઈ સમજણ નથી આવ્યું, એમાં વળી તું સ્થિરતા એકાગ્રતા કેવી રીતે કરી છે? તો પેલા આ કરીને હવે એમાં કે એ પરણતી સુદનયના વિષય સ્વરૂપ ચૈતન્ય માત્ર, અને એ પણ ઘણી વાર શબ્દો, માત્ર શબ્દ કોને બતાવે? આત્મામાં ખાલી એક એક જ ગુણ છે, ચૈતન્ય.
વિરોધી ભાવથી રહી,
એમાં એવું કાંઈ આમાં લખ્યું નથી, કાંઈ માત્ર લખ્યું છે. અરે ભાઈ, માત્ર એટલે કે એની સાથે અવિનાભાવીનો કોઈથી નિષેધ જ ન કરાય. અહીંયા માત્ર કહીને શું છે? એના વિરુદ્ધ ભાવોનો નિષેધ છે. કોઈ કે ના, મારે અગ્નિમાંથી ઉષ્ણતા દૂર કરવી છે, કાંઈક ઉપાય દેખાડો. નહીં, મારે મારે અગ્નિ જોવે છે, નો ડાઉટ અગ્નિ જોવે છે, પણ સાથે ઉષ્ણતા નથી જોતી. કે ભાઈ, અવિનાભાવી ભાવને તું ક્યારે ભેદ છૂટા કરી શકીશ નહીં. તો અહીંયા કે ચૈતન્ય માત્ર, એની સાથે અવિનાભાવી અનંત ગુણ લઈ જાય, પણ એનાથી વિરુદ્ધ ભાવથી કાંઈ નહીં થાય. તો એવા ચૈતન્ય માત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર સ્થિર થતી જાય છે. કોણ સ્થિર થતી જાય છે? પરિણતિ એટલે ઉપયોગ. હવે કોનામાં? કે જે વિષય શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો છે એ જ વિષયમાં હવે ઉપયોગ પરિણતિ સ્થિર થતી જાય. ઉપયોગ પણ એક પરિણતિ જ છે ને, એ દ્રવ્ય ગુણ પર્યાયમાં કોને કહેવાય? ઉપયોગને એ કહેવાય. એટલે ઉપયોગાત્મક પરિણતિ એમ. અહીંયા બાકી તો પરિણતિ સ્વભાવમાં છે, પણ ઉપયોગ પણ એક પરિણતિ છે, પર્યાય છે, દશા છે, એ રીતે એ રીતે એ થતી. એ પ્રમાણે સુદનયનો આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓનો સંકેત લઈને, જો આ મૂળ કલશનો હવે અર્થ કરે, આ તો પહેલી જયચંદજીએ શું કરી, એક ભૂમિકા બાંધી, એ મોલામાં પણ જે હતું શરૂઆતમાં કે એ સમ્યક દ્રષ્ટિ પુરુષો પવિત્ર ધર્મ એ છોડવા યોગ્ય, તો એમણે ત્યાં શરૂઆત લઈ, એમણે આ રીતે શરૂઆત લઈને કે હવે એ પ્રમાણે સુદનયનો આશ્રય કરનારા જીવો, સુદનયનો આશ્રય એટલે સુદનયના વિષયનો, સુદનય સ્વરૂપ ભગવાન આત્માનો, એના વિષયનો એ આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં અનંત કાળની અપેક્ષાએ તો કાંઈ જ ન કહેવાય. આખો મોક્ષ માર્ગ શું કહેવાય? અલ્પકાળ જ કહેવાય. અલ્પકાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, જે ઓલામાં હતો જ કલશમાં મૂળ શબ્દો, વિશેષ વ્યક્તિઓ જે બહાર નીકળતી એટલે બહાર સન્મુખતામાં જ, અને આ પણ હવે કોની લેવી છે? અસ્થિરતાની. આપણી જેવી આપણી તો પરિણતિ કેવી છે? મૂળ વિષયને છોડી દોડે છે. અહીંયા તો કે સ્વભાવ સાથે છે, પણ અસ્થિરતા હજી બહાર જાય છે, એને પણ છોડીને નહીં. ના, એટલે પકડીને એટલે કે એ આખો વિષય જ આખો જેની છે એ તરફ તો જોતી જ નથી. પણ આખે જે પોતાના જેનાથી એક આશ્ચર્ય છે, જેનાથી અભેદ છે એનો સ્વીકાર નહીં, અને જેનાથી ભિન્નતા છે એમાં એક આપ જ્ઞાન પરિણતિ, જેની સાથે અભેદ છે એનો સ્વીકાર નહીં, અને જેનાથી ભિન્નતા એમાં એકાકાર કરી લઈએ છીએ. તો એ સંકેલીને સુદનયમાં એટલે કે આત્માના શુદ્ધતાના અનુભવમાં, હવે એ અનુભવની નિરીકલ દશાની વૃદ્ધિ થતી જાય શ્રેણી માંડે તો એમ, કે આ રીતે ઉપયોગને સંકેલી લીધો, હવે શેમાં આવી જાય? નિરીકલ દશામાં, શુદ્ધ ઉપયોગમાં. કારણ કે ઉપયોગ બહિર્મુક્તાનો હતો, એ અંદરમાં સંકેલી લીધો. તો સુદનયમાં આત્માની શુદ્ધતાના અનુભવમાં નિર્વિકલ્પણે ઠરતા આવી ગયું. નિર્વિકલ્પણે ક્યારે થયું? બહિર્મુક્તામાંથી ઉપયોગ આખો સંકેલી લીધો, તો ઉપયોગ અંદરમાં સ્થિર થાય છે, તો નિર્વિકલ્પ દશા જ થાય. ત્યારે આમ નહીં ખબર પડતી હોય ઠંડી છે કે ગરમી છે, ખબર પડે ને અનુભવ કરીએ ત્યારે. તો બારમાં પંખો બંધ થઈ ગયો ઇલેક્ટ્રિકસિટીનો હોય તો ખબર તો પડે કે નહીં? કોઈ અવાજ, ચાલો બીજો નાનો મોટો નહીં પણ એક બોમ્બ બ્લાસ્ટ થાય, વજ્ર પડે તો ખબર પડે કે નહીં? આટલું નાનો એવો અવાજ થાય તો ન ખબર પડે, પણ આટલો મોટો અવાજ થાય, આખી ધરતી ધ્રુજી અર્થક્વેક થાય તો તો ખબર પડે કે ના પડે? જીવનમાં છે ને ક્યારેક એને રુચિના વિષયમાં એકાગ્રતા કોને કહેવાય? આપણે ક્યાંક બાઈના વિષયમાં ખાવા પીવા એમાં કાંઈ ટીવી જોવા મારી યા કોઈ આવીને આટો ફેરો કરી જાય તોય નથી ખબર પડતી. તો તારા રુચિનો વિષયમાં એ બહિરમાં જો તને આવો થઈ જાય છે તો આ તો ખરેખર અંદરમાં એને જીવનમાં એક વિચારવા જેવું છે કે રુચિપૂર્વકના ઉપયોગની સ્થિરતાનું કેવું અદ્ભુત કામ હોય છે કે એને આખો ઉપયોગ શું કરી નાખ્યો છે? પાંચ ઇન્દ્રિયથી સમેટી લે, પાંચ ઇન્દ્રિયને મનથી સમેટી લીધા છે, અને તો એ નિર્વિકલ દશામાં એ નિર્વિકલપણે ઠરતા સર્વકર્મોથી ભિન્ન કેવળ જ્ઞાન સ્વરૂપ અમૂર્તિ પુરુષાકાર વિતરાગ જ્ઞાન મૂર્તિ સ્વરૂપ પોતાના આત્માને દેખે છે. ઓલો જે આવ્યું તું દેખે છે એટલે અનુભવે છે જાણે છે, તો ફરીથી કેવો આત્મા લીધો? સર્વકર્મોથી ભિન્ન દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો બધાથી ભિન્ન ક્યારે આત્મા હોય? તો સારું, આપણે કોઈ રાગ દ્વેષ કે વકેનો તમે કેમ રાગ કરો કે હમણાં હું રાગ કરતો જ નથી, મને છે જ નહીં, પછી શું તમે પૂછો? એટલે પર્યાય ક્યાંક બીજે છે ને, મારામાં તો નથી ને. પણ અહીંયા લખ્યું છે ભિન્ન છે, પછી મારામાં છે ક્યાંથી આવ્યું તું? અચ્છા અજ્ઞાન ઓલું ઇન એન આઉટ થાય, આપણે અજ્ઞાન દશામાં અંદર આવી જાય ને જ્ઞાન થાય એટલે બહાર નીકળી જાય, કેમ નામ પ્લેટમાં હોય ને એ નામ છે કે નહીં? મારામાં છે કે નહીં રાગ દ્વેષ, ખાલી એટલો પ્રશ્ન નથી ને? એટલે મને સંસારે નથી, દુઃખે નથી, પુરુષાર્થ કરવો નથી, ધર્મ કરવો નથી. અરે ભાઈ, જીવનમાં વાતો કરવા પહેલા હું વિકલ્પ માત્રથી ભિન્ન ભેદ માત્રથી એવો એક અનુભવ કરી લે પછી તું કહેજે. વાતોના વડાનું કંઈ કામ નથી, જે તું કહે છે એવો અનુભવ કરીને કહે છે કે ખાલી ક્યાંક વાંચીને ધારણા જ્ઞાન દેખે છે? એક અનુભવ કરીશ તો યથાર્થ તને સ્વીકાર આવશે, બાકી કોકની ઉધાર લીધેલી છે. સાકર ગળી છે ઘણું સાંભળ્યું, એક વાર ચાખીને કહેજે એમ. અહીંયા તો એ કહે એ કેવો છે? સર્વકર્મોથી ભિન્ન કેવળ જ્ઞાન સ્વરૂપ, કેવળ જ્ઞાન એ જુદું અને કેવળ જ્ઞાન સ્વરૂપ જુદું. તો એ અહીંયા અમૂર્તિક પુરુષાકાર, જો આ શબ્દો પ્રયોગ કરે છે, બાકીના અનુભવના કાળે હું અમૂર્તિક છું ને પુરુષાકાર છું એવા પણ ભેદ હોતા નથી, છતાં એનો ચાલો એનો વિસ્તાર આગળ લેશે. ભગવાન